આપણે આપણા મસ્તકો પ્રભુ ઈસુની આગળ નમાવીશું. જીવતા પ્રભુ, તમારી હાજરી આ પ્રભુ મંદિરમાં છે. પ્રભુ ઈસુ, તમારા પવિત્ર વચનો જે બેધારી તલવાર જેવા છે એ સમજવા માટે અમ સર્વ અને તમારું જ્ઞાન પૂરું પાડો. મારી હિંમત અને મારું મુખ તમે બનો. પ્રભુ ઈસુના નામથી માંગુ છું, આમેન. આજે પવિત્ર પ્રભુવાર છે અને મધર્સ ડે છે. મધર્સ ડેના દિવસે હું દરેક માતાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હેપી મધર્સ ડે પાઠવું છું. અને મારા તરફથી ખાસ દરેક માતાઓને પ્રભુ ઈસુના વચનો તરફથી આપણે કંઈક શીખીશું એ તરફ ધ્યાન દોરતા હું લૂક 6:39 કહેતા પહેલા પ્રભુ ઈસુનું આ પવિત્ર વચન આપણા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એ તરફ નજર દોરીશું. તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે શું આંધળો આંધળાને દોરે તો શું બંને ખાડામાં નહીં પડે. ખરેખર આ દ્રષ્ટાંત સંપૂર્ણ છે. પ્રભુ ઈસુના નામમાં આ દ્રષ્ટાંત સંપૂર્ણ છે. જો હું પ્રભુ મંદિરમાં ના જતી હોય તો હું મારી દીકરીને કઈ રીતે કહીશ કે તું પ્રભુ મંદિરમાં જા? મારે એના માટે પ્રભુ મંદિરમાં જવું બહુ જ જરૂરી છે. અને પ્રભુ મંદિરમાં દાઉદ ભક્ત કહે છે તે મુજબ પ્રભુની હાજરી છે. પ્રભુની હાજરી ત્યારે જ છે જ્યારે આપણે પ્રભુ મંદિરમાં આવીએ છીએ ત્યારે એની અનુભવ આપણને થાય છે. ઘણી બધી વાતોથી આપણને એનો અનુભવ થાય છે. બાઇબલના વચનો તરફ મારા માસી સ્ટેલા માસી દોરી જાય, હું જે કલમો બોલું તે તરફ એ દોરશે. પૂનમ નિયમ 4:9 જરા વાંચશો. પૂનમ નિયમ 6:7 જરા વાંચો પ્લીઝ. પ્રભુ બાપે આપણને 10 આજ્ઞાઓ તો આપી જ છે અને આજ્ઞાઓ પછી જે કંઈ આપ્યું છે એ બધું જ આ પુસ્તકમાં આપણે પાળવાનું છે. કારણ કે બાઇબલમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુ એમાંથી જતી રહેવાની નથી, દરેક વસ્તુ રહેવાની છે. તો આપણને શીખવાડવામાં આવે છે કે આપણે સાવધ રહેવાનું છે અને પ્રભુના નિયમો જીવનમાં ઉતારવાના. એ ક્યારે ઉતારે? જ્યારે આપણે પ્રભુને ઓળખતા હોય, પ્રભુ વિશે જાણતા હોય અને પ્રભુની સાનિધ્યમાં બેસતા હોય ત્યારે. હું મારી દીકરીને કે આપણે આપણા બાળકોને ક્યારે એ શીખવીશું? જો આપણે પ્રભુના વચનોની ખબર જ ના હોય અને આપણે પ્રભુના વચનો સાંભળતા એક પ્રભુના સેવકે અહીં જ મંદિરમાં આવેલા ત્યારે એમણે બોધમાં કહ્યું હતું કે કોઈક વ્યક્તિને એવું કહ્યું કે હબાકુકનું પુસ્તક કહો. એમણે એવું કહ્યું ખુદાકુકનું પુસ્તક. કારણ કે આપણે બાઇબલ જાણતા નથી એટલે આપણને હબાકુક ખબર નથી. મારી દીકરીને સ્પોર્ટ્સ બહુ ગમે છે. મને કહે છે કે મામ તને સ્પોર્ટ્સ ગમે છે? હું મારા જીવનમાં સ્પોર્ટ્સ રમી નથી. એ મને વારે ઘડે પૂછે કે તું સ્પોર્ટ્સમાં શું રમી છે? એટલે મેં એને કહી દીધું હું તો હતું તૂતું રમી છું, હું ખો રમી છું. કારણ કે એવા નામ બોલીશ કે એને ખબર નહીં પડે. તો એવું કહે કે તું કદી જીતી છું? તો મેં કહ્યું હા હું જીતી છું. લીંબુ ચમચુની રમતમાં હું 3rd નંબરે જીતી, પણ બહુ સિક્રેટમાં કહું છું, કોઈને કહેતા નહીં. 3 જ ખેલાડી હતા, 3rd મારો. એટલે હું રમતમાં અધૂરી છું, પણ પ્રભુના વચનમાં મારાથી અધૂરું ના રહેવાય. કારણ કે માતા તરીકે મને ફરજ આપવામાં આવી છે, પ્રભુ ઈસુ મારફતે આપવામાં આવી, યહોવા બાપ મારફતે આપવામાં આવી. એ યહોવા બાપ પ્રાર્થના સાંભળનાર દેવ છે. એ યહોવા બાપ દરેક વિનંતીઓ સાંભળનાર દેવ છે. એ યહોવા બાપે પ્રભુ ઈસુને આપ્યા. માતા તરીકે મારી ફરજમાં આવી જાય છે. અત્યારે હું જે કંઈ બાઇબલને લગતી વાત કરીશ એ ફક્ત સત્ય વાત કરીશ. હું પવિત્ર જગાએ ઊભી છું, હું કશું જૂઠું નહીં બોલું અને જે હશે તે સત્ય વાત હશે. એક 2 દીકરાઓ હતા, અભ્યાસના હતા, એ લોકો ડોમમાં રહેવા ગયા. એક દીકરો પ્રભુ પર વિશ્વાસ રાખનારો હતો અને એક દીકરો પ્રભુ પર વિશ્વાસ રાખનારો નહોતો, પરંતુ બંનેના જીવનમાં ઉચ્ચ અભ્યાસની ડિગ્રી હતી. એક દીકરો પુષ્કળ ચેન સ્મોકર હતો અને દારૂ પીતો હતો, પણ પ્રભુ પર વિશ્વાસ રાખનારો દીકરો પ્રભુને નામે પ્રાર્થના કરતો હતો. એક દિવસ એના મિત્રને એવું થયું કે આ ભાઈ કદી દારૂ નથી પીતા, સિગરેટ નથી પીતા, એનું કારણ શું? ત્યારે એને ખબર પડી કે એની પાછળનું કારણ તે બાઇબલ છે. અને પ્રભુના નામને ધન્ય હોજો કે જ્યારે એક પાપી પસ્તાવો કરે છે તો આકાશના દૂતો જે રીતે હર્ષ અનુભવે છે એ જ રીતે એ મિત્રનું રૂઢિકરણી જોઈને પેલા મિત્રએ ચેન સ્મોકર અને દારૂ છોડી દીધા. ખરેખર એ દીકરો ઉચ્ચ અભ્યાસી છે, એ સારી નોકરી કરે છે અને એના જીવનમાં એક પાપ હતું. જ્યાં પ્રભુ ઈસુ ના હોય ત્યાં પાપ હોય છે. વ્યસન એક પાપ છે એ બાઇબલ આપણને કહે છે. અને બાઇબલ પ્રમાણે એક દીકરાથી બીજા દીકરાનું જીવન બદલાઈ ગયું. પવિત્ર બાઇબલ આખું જીવન બદલી શકે છે. પવિત્ર બાઇબલ આપણો જીવનનો પાયો પણ બદલી શકે. બાઇબલ વાંચન એ જીવનનો મુખ્યમાં મુખ્ય પાયો છે. જો આપણે બાઇબલ ના વાંચીએ તો માતા તરીકે આપણે નિષ્ફળ જઈએ. માતા એકલી નહીં, માતા અને પિતા બંનેની ફરજમાં આવે. પણ ક્યારેક પિતા એ ફરજ ના બજાવે કે માતા એ ફરજ ના બજાવે, તો જે પ્રભુ પર વિશ્વાસી હોય, જે પ્રભુને પ્રેમ કરતો હોય, એને પ્રભુમાં ઊંડાને ઊંડા ઉતરવાની જરૂર છે. દુનિયાનું વધારેમાં વધારે વેચાતું પુસ્તક હોય તે બાઇબલ છે. 6 બિલિયન બાઇબલનું વેચાણ છે. ફક્ત 18% લોકો બાઇબલ વાંચે, ફક્ત 18% લોકો. દાઉદનું પુસ્તક એક એવું પુસ્તક છે કે આપણને એક ગીતશાસ્ત્ર આપણે જ્યારે પણ વાંચે ત્યારે દાઉદ હંમેશા પ્રભુની સ્તુતિ કરતો, દુઃખમાં અને સુખમાં નિરંતર પ્રભુની સ્તુતિ, નિરંતર પ્રભુની સ્તુતિ. આપણે આપણા બાળકો શું શીખવાડીએ? મારી મમ્મી તો મને શીખવાડતી હતી કે તમે જ્યારે મુશ્કેલી હોય તો હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું. હું કહું, મમ્મી મને રાત્રે ઊંઘ નથી આવતી, મને બહુ આમ બીક લાગે છે. તો કે વાંચ, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું. હું બોલ બોલ જ કરું. કેમ? કારણ કે મને મારી માતા તરફથી શીખવાડ. આપણને બધાને એ શીખવાડવામાં આવ્યું. ગીત શાસ્ત્રનું અધ્યાય આપણને બધી એવી જ વાતો શીખવે કે નિરંતર પ્રભુની સ્તુતિ કરવાની, નિરંતર દુઃખમાં અને સુખમાં હંમેશા પ્રભુનું નામ લેવાનું. ગીત શાસ્ત્ર 1 અને 2 જરા વાંચશો પ્લીઝ. અને યહોશુઆ 1 અને 8 જરા વાંચશો. આબાદ થવાની ચાવી છે, જીવનની સફળતાની ચાવી. જો હું એન્જિનિયર થઉં, જો હું ડોક્ટર થઉં, જો હું મારા બાળકને સારામાં સારી ડિગ્રી આપું, પણ જ્યાં પ્રભુની હાજરી ના હોય ત્યાં નરી વ્યર્થતા છે. હું જીવનમાં ઢગલો પૈસો કમાઉં પણ એ મારી જીવન આબાદ નહીં થાય. અત્યારે પ્રભુનો એક મિશનરી થઈ ગયો, ડોન હુસેર નામનો મિશનરી. એ પ્રભુનો બહુ આગળ પડતો મિશનરી છે. એના જીવન વિશે હું જરા જણાવીશ. ડોન હુસેનના મા બાપ મિશનરી હતા. એ લોકો, એમને 2 બાળકો હતા, 2 દીકરાઓ. એટલે ડોન હુસેનના મા બાપ તરફથી એવી ફરજ પાડવામાં આવેલી હતી કે તમારે નિયમિત બાઇબલ વાંચવાનું, પ્રાર્થના કરવાની. ડોન હુસેનને પણ કહ્યું કે તારે નિયમિત બાઇબલ વાંચવાનું છે અને પ્રાર્થના કરવાની છે. એટલે મા બાપને તો બાળકો ગમે તે બતાવે આપણે માની જઈએ. એટલે એ લોકો મા બાપના દેખતા એને બાઇબલ વાંચવાનું શરૂ કરવું ઉત્પત્તિથી. પછી નામાવલી આવીને એટલે એને બાઇબલ બંધ કરી દીધું અને કહી દીધું કે બાઇબલ તો બોરિંગ છે, મારે વાંચવું નથી. એના મા બાપ એ બાળક પર ધ્યાન રાખતા હતા. એટલે એક દિવસ એવું થયું કે એના મા બાપને ખબર પડી કે આ બાઇબલ નથી વાંચતો. એટલે કહ્યું કે તું ફરી બાઇબલ વાંચવાનું શરૂ કર, બાઇબલ તારે વાંચવું જ પડશે. કારણ કે મા બાપ પ્રભુને ઓળખતા હતા. એટલે મા બાપે બાળકના જીવનમાં એનો પાયો નાખવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જ્યારે બાળકે ફરી મા બાપને માન આપી અને બાળકો ઘણી બધી બાબતોમાં આપણું કહ્યું માને જ, કારણ કે એમને માનવું પડે. આપણે એમની જરૂરિયાતો પૂરી કરતા હોય, આપણે એમની પર પ્રેમ રાખતા હોય. એટલે મા બાપ શિક્ષા કરે તો પણ માને. આપણે પ્રભુ ઈસુ શિક્ષા કરે પણ આપણે પ્રભુ ઈસુને માનીએ છીએ. એ જ રીતે એ બાળકે એના મા બાપની ઈચ્છાના અધીન થઈ અને એને માથીના અધ્યાયથી વાંચવાનું શરૂ કર્યું. પહેલામાં જ નામાવલી, એટલે એણે તો પુસ્તક બાજુ પર જ મૂકી દીધું. ખરેખર બાઇબલ તો બહુ જ બોરિંગ છે. પણ જ્યારે પ્રભુને કોઈને પણ એના હૃદયમાં સ્થાન અપાવવું હોય તો કંઈ પણ કરી શકે છે. એવું જ કંઈક ડોન હુસેનના જીવનમાં થયું. પ્રભુ ઈસુને જે પસંદ પડે તે લઈ લે છે. પ્રભુ ઈસુએ ડોન હુસેનનો નાનો ભાઈ એમના ઘરે બોલાવી લીધો. હા, પ્રભુ ઈસુએ બોલાવી લીધો. ડોન હુસેનનું આખું જીવન બદલાઈ ગયું. ડોન હુસેને બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. કારણ કે દુઃખ, માંદગી અને વેદના આપણા જીવનમાં જ્યારે આવે છે ત્યારે બધા દરવાજા બંધ હોય છે, ફક્ત પ્રભુ ઈસુનો દરવાજો ખુલ્લો હોય. પણ જો આપણે પ્રભુ ઈસુને ઓળખતા હોય, ગમે તેવી માંદગી, ગમે તેવી કપરી પરિસ્થિતિ અને ગમે તેવી હાલતમાં આપણને બીક નહીં લાગે. ડોન હુસેને બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. એ બાઇબલ વાંચતો ગયો, એનો ઇન્ટરેસ્ટ વધતો ગયો. એમાંથી એક નવો ઉદ્ભવ થયો મિશનરી તરીકે ડોન હુસેન. અને ડોન હુસેને પોતાની આત્મકથા લખી. પહેલું જ વાક્ય એ લખ્યું કે હું પ્રભુ ઈસુને ઓળખું છું. અને બાઇબલ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ બુક. અને બીજી વસ્તુ એણે લખી, આઈ નો હુ ઇઝ ધ ક્રાઇસ્ટ કઝિન. ક્યારે એને ખબર પડી કે એ ક્રાઇસ્ટનો કઝિન છે? કારણ કે ક્રાઇસ્ટના કોણ કઝિન છે? એલિઝાબેથ અને મરિયમ કઝિન થાય, યોહાન બાપ્તિસ્મા કરનાર અને પ્રભુ ઈસુ કઝિન થાય. ક્યારે એને ખબર પડી? જાણે એને બાઇબલ વાંચ્યું ત્યારે. મારો આ બાબતમાં ઊંડો અભ્યાસ નથી, પરંતુ મેં જાણ્યું છે એ મુજબ કે પ્રભુ ઈસુના 12 શિષ્યોમાંથી 2 શિષ્યો પણ પ્રભુ ઈસુના કઝિન થાય. એ નામાવલીનો ઊંડો અભ્યાસ કરે ત્યારે ખબર પડે. તિમોથીનો બીજો પત્ર ત્રીજો અધ્યાય અને એની 14મી કલમ પ્લીઝ જરા વાંચો. તિમોથી, એ તિમોથીનો પત્ર આપણે વાંચીએ તેમાંથી કેટલી બધી જ્ઞાનની વાતો બહાર પડે છે. પાઉલ પ્રેરિત તિમોથીને કહે છે કે પણ જે વાતો તું શીખ્યો અને જેના વિશે તને ખાતરી થઈ છે તેને વળગીને રહે, કેમ કે તું કોની પાસેથી શીખ્યો છે તે તને માલુમ છે. હા, આપણે કોની પાસેથી એ વાતો શીખીએ છીએ માલુમ છે, જ્યારે માતા અને પિતા બંનેની ફરજમાં આવે. પણ તિમોથીના પિતા તે ગ્રીક હતો અને માતા એ યહૂદણ હતી, પ્રભુ પર વિશ્વાસ રાખનારી હતી. એટલે જીવનમાં માતાનું પાત્ર બહુ જ મહત્વનું છે. એ માતાએ જે બીજ વાવ્યા, જે બીજ રોપ્યા, એ બીજ આપણે પોતે વાંચીએ છીએ અને એમાંથી આપણે કેટલું બધું શીખીએ છીએ. કેટલી મહત્વની બાબત કે આપણે બાઇબલ વાંચન કરવું એ આપણા બાળકને શીખવાડવાનું બહુ જ અગત્યનું. જો આપણે ના શીખીએ તો બધું જ અધૂરું છે. જીવનની જેમ સભા શિક્ષક કહે છે, સઘળી વ્યર્થતાની વ્યર્થતા. હા, સઘળું વ્યર્થ થઈ જાય ત્યાં. ગમે તેટલું મારું બાળક શિક્ષણ મેળવે, આપણું બાળક શિક્ષણ મેળવે, પણ જો ત્યાં બાઇબલની બીક, બાઇબલનું વાંચન ના હોય તે અધૂરું છે. પ્રાર્થના પણ એટલું જ મહત્વનું અંગ છે. નિરંતર પ્રાર્થના કરવી પડે, ગમે ત્યારે અને ગમે તે સમયે આપણે પ્રાર્થના કરવાની છે. ગીત શાસ્ત્ર 55:17 કહે છે તે મુજબ, સવારે સાંજે તથા બપોરે શોક તથા વિલાપ કરીશ ને મારો સાથ હું સંભળાવીશ. અને ગીત શાસ્ત્ર 34:1 કહે છે તે મુજબ, હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખ્ય તેની સ્તુતિ નિરંતર થશે. પ્રભુ યહોવાના જે વચનો છે અને પ્રભુ ઈસુના જે વચનો છે આપણને પ્રાર્થના તરફ દોરી જાય છે. ગમે ત્યારે માતા તરીકે આપણે પ્રાર્થના કરવાની છે. અહીંનું જીવન એટલું બધું વ્યસ્ત છે કે આપણી પાસે ટાઈમ નથી મળતો. આપણે કાર ચલાવતા હોઈએ, ઘરમાં હોઈએ, ત્યારે હંમેશા આપણા બાળકના માટે નિરંતર પ્રાર્થના કરવાની. અને લૂક 18 કહે છે તે મુજબ સર્વદા પ્રાર્થના કરો. સર્વદા, ખરેખર આપણે સર્વદા પ્રાર્થના કરો. આપણે દાનિયલની તરફ આપણું નજર કેન્દ્રિત કરીએ, દાનિયલ પ્રભુનો મોટો સેવક થઈ ગયો. દાનિયલ પોતાનું મુખ બારીની બહાર યરૂસાલેમના મંદિર ભણી રાખીને પ્રાર્થના કરતો. કેટલું ઉમદા ઉદાહરણ છે આપણી પાસે. એ દાનિયલ પ્રભુને તરફ પોતાનું મુખ રાખીને પ્રાર્થના કરતો. હાન્ના, હાન્ના વિશે આપણે વિચાર કરીએ કે હાન્ના તો જ્યારે એના પતિ સાથે પ્રભુ મંદિરે જતી હતી, એ આપણને તો ચોક્કસ બતાવે કે પ્રભુ મંદિરમાં જતી હતી એટલે પ્રભુ પર પ્રેમ રાખનારી એ વિશ્વાસુ સ્ત્રી હતી. એને બાળકો નહોતા થતા, એ દુઃખ એના માટે બહુ ખરાબ હતું. કારણ કે એ બહુ દુઃખી થઈ જતી, કારણ કે એની સોકિયા એને હેરાન કરતી હતી. એનો પતિ એને પુષ્કળ પ્રેમ કરતો હતો. તેના પતિએ શું કહ્યું ખબર છે કે શું તને હું 10 દીકરા બરોબર એક દીકરો, હું તારા માટે દીકરા જેવો નથી. પણ હાન્નાનું હૃદય તો ખૂબ વ્યાકુળ હતું બાળકની ભૂખ માટે. એ જ્યારે પ્રાર્થના કરે છે પ્રભુ મંદિરમાં, ત્યારે તો એને એવું સમજાય કે આ તો દારૂ પીધેલી છે, કાં તો દ્રાક્ષારસ પીધેલી. તો એલી યાજક બોલે છે કે છે કે તું ક્યાં સુધી દારૂ પીશ કે ક્યાં સુધી દ્રાક્ષારસ પીશ. તો કે છે, ના મારા સાહેબ, ના તો મેં દ્રાક્ષારસ પીધો છે, ના તો મેં દારૂ પીધો છે, હું તો દુઃખી સ્ત્રી છું. દુઃખ, દુઃખી સ્ત્રી. એનું એ દુઃખ યહોવા બાપે જોયું. હા, યહોવા બાપે જોયું. એણે જે પ્રાર્થના કરી પ્રભુની નજરની નજરમાં, એ પ્રાર્થના એટલી બધી મૂલ્યવાન હતી. એને શાંતિ થઈ અને એને દીકરો મળ્યો, સમુએલ જેવો દીકરો. યહોવા હિરે, પૂરું પાડનાર દેવ. હા, એ પૂરું પાડે છે, એ પૂરું પાડે છે. આપણી દુઃખ અને તકલીફો દૂર કરે છે યહોવા હિરે, પૂરો પાડ્યો પ્રભુ ઈસુ. અને આ જીવંત વચનો, આ જીવંત વચનો અને પ્રભુ ઈસુ, એની ખાતરી આપણી પાસે છે. એ વચનો આપણે આપણા જીવનમાં ઉતારવાના છે. આપણે માતા તરીકે ઉતારીશું તો જ આપણે આપણા બાળકના જીવનમાં ઉતારી શકીશું. હાગારનો ઈસ્માઈલ પ્રત્યેનો પ્રેમ પણ કંઈક આવું જ સૂચે છે. હાગારના પુસ્તક, હાગાર વિશે હું વાંચતી હતી પુસ્તકમાં, તો મારા નજરમાં એક વસ્તુ આવી કે હાગારના માટે પહેલાં એવું ક્યાંય નથી આવતું કે હાગાર કેટલી પ્રભુમય હતી. મને મેં બહુ વાર વાંચ્યું, મારી સમજમાં છે ત્યાં ક્યાંય આ આવ્યું નહીં કે કેટલી પ્રભુમાં છે. પણ અહીંયા આવ્યું કે એના દીકરા માટે, જ્યારે એને પાણી વગર એનો દીકરો વલખા મારતો હતો, મૃત્યુ પામવાનો હતો, એણે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ એની પ્રાર્થના સાંભળી. આપણું બાળક કોઈ પાર્ટીમાં જાય અને એક કૂકી અને એક જ્યુસ વગર જ્યારે ભૂખે રડે, ત્યારે આપણે માતા તરીકે કેટલા દુઃખી થઈ જાય. આપણે આપણા બાળકને એ વસ્તુ પૂરી પાડવા માટે શુંનું શું કરીએ. યહોવા પૂરું પાડનાર દેવ છે, યહોવા પ્રાર્થના સાંભળનાર દેવ છે. હાગારની પ્રાર્થના સાંભળી અને હાગારની પ્રાર્થનાનો જવાબ યહોવાએ આપ્યો. યહોવા શાલોમ, શાંતિનો દેવ. હા, એ શાલોમ શાંતિનો દેવ છે. એણે હાગારના હૃદયમાં શાંતિ મૂકી, હાગારને વિશ્વાસ આપ્યો કે હા, તારો દીકરો જીવિત રહેશે. અને દીકરો જીવિત રહ્યો, અશક્યને શક્યતામાં ફેરવનાર દેવ યહોવા છે. અત્યારે મને એક સત્ય ઘટના યાદ આવે છે અને એ હું એ માતાની વાત કરું તો મને જો એ બાળ વાર્તા તરીકે ઘણી વાર લખવાની ઈચ્છા થાય, જો હું બાળ વાર્તા તરીકે એને લખું તો આ રીતે લખી શકું. હા મેં કોથમીરનો રસ પીધો. એક દીકરી હતી, તે નાની દીકરી હતી અને એ ખ્રિસ્તી કુટુંબમાં એનો જન્મ થયો અને ખ્રિસ્તી કુટુંબમાં એના બીજ હોવા હતા. એ ખ્રિસ્તી કુટુંબ પ્રભુ ઈસુને ઓળખનારું હતું, પેઢીઓથી પ્રભુને ઓળખનારું કુટુંબ હતું. દીકરીને આંખે ચશ્મા આવ્યા. ચશ્મા તો બહુ નાજુક વસ્તુ છે, એ તો બધાને આવી શકે, મને આવે, ગમે તેને આવે. તો ચશ્મા એટલે એ દીકરીની માતાને ખૂબ દુઃખ થયું કે મારી દીકરી જોડે કેમ આવતું, કેમ ચશ્મા. એટલે જ્યારે આપણને કોઈ રોગ થાય ને એટલે આપણે ડૉક્ટરની તો સલાહ લઈએ પણ આયુર્વેદિક પુસ્તકો ઉથલાઈ કાઢીએ. હું પોતે ઉથલાવું, કોઈ મને કહે કે તારું શરીર ઉતારો તો હું આયુર્વેદિક પુસ્તક ઉથલાઈ જો, પણ કશું વળતું નથી. તો આયુર્વેદિક પુસ્તક એણે ખોલ્યું, તેમાં લખેલું ભાઈ કે કોથમીરનો રસ પીવો એટલે તમારા આંખોના નંબર ઉતરી જાય. એટલે આંખોના નંબર ઉતારવા માટે એ માતા કોથમીરનો રસ બનાવીને પીવડાય, પેલી નાની દીકરીને પીવડાય. એટલે દીકરી પીવે અને દીકરી કહે કે શું મમ્મી મારા આંખોના નંબર ઉતરી જશે, મારા આંખોના ચશ્મા કાલે જતા રહેશે. જ્યારે દીકરી એની માતાને પ્રશ્ન પૂછે છે ત્યારે માતાની વેદના કેટલી મોટી થઈ હશે, બહુ જ મોટી થઈ હશે. એ માતાનું હૃદય રડી પડ્યું હશે. એ માતા પાસે કોઈ જવાબ નહીં. એક જવાબ હતો પ્રાર્થનાનો. તે માતા નિરંતર એ દીકરી માટે પ્રાર્થના કરતી રહી. એ દીકરી નાનપણમાંથી જુવાન થઈ, પ્રભુને ઓળખતી હતી. આજે એ દીકરી પોતાના બાળકો સાથે કુટુંબ લઈને બેઠી છે અને એના આંખોના ચશ્માના નંબર નથી. પ્રભુના નામને ધન્યવાદ હો કે આવી ખ્રિસ્તી માતાઓના જીવન થકી, અનુભવના નિચોડ થકી આપણને એનો એવું કરવાની પ્રેરણા મળે છે. પ્રભુના નામને ધન્યવાદ હોય. એક માતાએ એવી પ્રાર્થના કરી કે મારા બંને બાળકોના કુટુંબ, બંને બાળકોના લગ્ન ખરાબ ખ્રિસ્તી કુટુંબમાં થાય. એ માતાની વિધર્મી કુટુંબમાં લગ્ન થયેલું. વિધર્મી તો ખ્રિસ્તી થયા, બંને દીકરા દીકરાના લગ્નો એવા કુટુંબમાં થયા કે જેમના મોંમાંથી નિરંતર પ્રભુના વચનો જતા નથી. પ્રભુના નામને ધન્ય હોજો કે આવી માતાઓની પ્રાર્થના આકાશમાં તો સંભળાય છે, આપણે પણ સાંભળે છે. તો આપણને પ્રેરણા મળે કે આપણે આપણા દીકરા દીકરીઓને એ માર્ગે ચલાવીએ. એના માટે પહેલા આપણે પ્રભુમાં આવીએ, આપણે આપણું જીવન પ્રભુને સોંપીએ અને પ્રભુના રસ્તામાં ચાલીએ. ત્યારે જ આપણે પ્રાર્થના કરી શકીશું અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણે સમજી શકીશું. પુનમ્યમ 6 અને 5 જરા કોઈ વાંચશે? અને માર્થી 22:37-39 જરા પ્લીઝ વાંચશો. આપણે ખ્રિસ્તી ધર્મ તરીકે મોટામાં મોટી આજ્ઞા તો એ જ કે આપણે પ્રભુ ઈસુને પ્રેમ કરવાનો. પ્રભુ ઈસુને પ્રેમ કરીએ પછી બીજી મોટી આજ્ઞા એ છે કે આપણે જેવો આપણા ઉપર એવી રીતે આપણા પડોશી પર પ્રેમ કરવાનો. પડોશીમાં બધા જાય છે પણ પડોશીમાં બધા આવે, આપણે શરૂઆત આપણા ઘરથી કરીએ, કુટુંબથી કરીએ, પછી આપણે દેવળમાં જઈએ, આપણે સાથે કામ કરતા હોય ત્યાં જઈએ. બંને આપણે સાથે કામ કરતા હોય ત્યાં અણબનાવના બહુ પ્રશ્ન હોય છે, તે આપણે ત્યાં આગળ આપણે આ વસ્તુ કરી શકતા નથી. પણ પ્રભુ ઈસુ એવું કહે છે કે જો તમે જેને જુઓ છો ને જેની સાથે રહો છો એને તમે પ્રેમ નથી કરતા તો જેને તમે જોયો નથી, એટલે મને પ્રભુ ઈસુને આપણે જોયા નથી એને આપણે શું પ્રેમ કરી શકીએ. ખરેખર આ વચન કેટલું બધું સત્ય છે. આપણે પહેલા આપણે આપણા દુશ્મનોને જેને આપણને ગમતા નથી એને પ્રેમ કરવાની બહુ જ જરૂર છે. માતા તરીકે જો આપણે એ પ્રેમ કરીશું તો એ બી આપણા બાળકમાં રોપી શકીશું અને એ બી આપણા બાળકમાં રોપાય બહુ જ જરૂરી છે, તો જ એ વૃક્ષ મોટું થશે અને એના ફળ આપશે. મને મારે ઘેર કામ ચાલતું હતું તો એક ભય આવ્યા હતા, કામ કરતા હતા, એ પ્રભુમાં હતા. એમની બધી બહુ વાતો એવી હતી કે જે મને હૃદયમાં સ્પર્શી ગઈ. કામ કરતા કરતા પ્રભુની વાતો કરતા તો એણે મને એવું કહ્યું કે દેવળ તો બિલકુલ જરૂરી નથી, દેવળમાં જવાનું બિલકુલ જરૂરી નથી. મેં એમની જોડે બહુ ચર્ચા કરી, એકના બે ના થયા. પછી મેં એને એવું કહ્યું કે ભાઈ જો તમારા માટે દેવળમાં જવું જરૂરી નથી પણ મારા માટે તો જરૂરી જ છે, મારા માટે તો અમુક બધા નિયમો જરૂરી જ છે. કારણ કે જો હું એ નહીં કરું તો મારા બાળકને શું શીખવાડીશ, હું મારા બાળકને એવું કેવી રીતે કહી શકું કે તું સન્ડે સ્કૂલમાં બેસ, તું નિયમિત જા. તે મને એવું જ કહેશે કે મા તું તો જતી નથી. એટલે સ્ત્રી તરીકે આપણો પાયો પ્રેમનો, પ્રાર્થનાનો, બાઇબલ વાંચનનો એટલો બધો જ છે. આપણે યોખેબેદનો વિચાર કરીએ. એ મૂસાની માતા હતી, મૂસા ઉપર એનો કેટલો બધો પ્રેમ હતો. રાજાએ ફરમાન બહાર પાડ્યું હતું કે બાળકોને મારી નાખવાના, પણ એ માતાએ રાજાના વિરુદ્ધ, ફરમાનની વિરુદ્ધ ગઈ. આપણે પોલીસ ટિકિટ આપવા માટે ઉભો રાખે આપણે ક્યાં ઉભા રહી જઈએ છીએ? એક પોલીસની ટિકિટથી આપણે બીગીએ છીએ. તે રાજાના ફરમાનથી એ ના બીગે, એને થયું કે ગમે તે થાય પણ હું મારા દીકરાને ગમે તે રીતે સાચવી શકીશ. એણે એ ડામરની પેટી કરી દીકરાને તરતો મૂક્યો અને ફારુણ રાજાની પુત્રી પાસે આવ્યો. જ્યાં પ્રભુ પોતે ઈચ્છતા હોય ને કે જો મારા આ વ્યક્તિને જીવાડવી છે તો એ દુશ્મનના ઘરમાં જઈને પણ એનું રક્ષણ કરી શકે. અને પ્રભુએ એવું જ કર્યું. જે ફારુણનું ફરમાન હતું એ ફારુણના ઘરમાં મૂસા ઉછર્યો. બે બે માતા, યોખેબેદ અને એની પાલક માતા. એ મૂસાનું શિક્ષણ તો એટલું મહાન થઈ ગયું કે મૂસા આગળ જતા ઇસરાયલ પુત્રનો નેતા બન્યો. નેતા તો બન્યો પણ જ્યારે પ્રભુની આજ્ઞાઓ લેવા ઉપર ચડ્યો ત્યારે એ પ્રજા ભટકી ગઈ. અને પ્રજાએ પાપ કર્યું કે જ્યારે વાછરડાની પ્રતિમા બનાવીને એની પૂજા કરી ત્યારે મૂસા નીચા ત્યારે યહોવાનો કોપ સળગી ગયો હતો. અને એ કોપ એવો ભયંકર સળગી ગયો કે યહોવાને ના ગમ્યો. અને યહોવાએ કહ્યું કે હું આ લોકોનો નાશ કરું. તો મૂસાનું હૃદય દ્રવી ઉઠ્યું અને મૂસાએ કહ્યું કે ના પ્રભુ, જીવનના પુસ્તકમાંથી મારું નામ કાઢી કાઢ, પરંતુ તું તારા લોકને માફ કર. અને પ્રભુ યહોવાએ એની પ્રાર્થના સાંભળી, એની વિનંતી સાંભળી. આપણે જીવનના પુસ્તકમાંથી નામ આપણું કાઢવાનું હોય તો શું આપણે કરી શકીએ? કદી જ ના કરી શકીએ. સ્વર્ગમાં જવા માટે આપણે શું શું કરીએ છીએ? કોઈ એવું કે જાઓ ઇઝરાયલમાં જઈને તમે આવું કરો તો સ્વર્ગમાં જવાય, તો આપણે એવું કરવા તૈયાર થઈ જઈએ. કેમ? કારણ કે આપણે સ્વર્ગમાં જવું છે. આપણે તો અનંતકાલિક મુંગટ પહેરો છે. મને તો બહુ બીક લાગે કે મોત ક્યારે આવશે ને આપણે જાણતા નથી. એટલે મેં કહું જુવાન છું ત્યારે જઈ આવે દે ઇઝરાયલ. મરી જવું તો પછી અફસોસ નહીં કરવાનો કે જઈને તો આવી છું, એટલે હું તો જઈ આવી. અને તે પહેલી તો પહેલી એમ કરીને જઈ આવી. પણ પ્રભુ કરે ને હું વારંવાર જઉં, પ્રભુ કરે ને હું વારંવાર. અમેરિકામાં કશું અશક્ય નથી. આપણે ધારીએ એટલા પૈસા વાપરી શકીએ, ધારીએ બધું કરી શકીએ, પણ હૃદય હોવું જોઈએ પ્રભુ તરફ જવાનું. હૃદય એ પ્રેમ જે પ્રભુના માટેનો મૂસાનો હતો એ પ્રભુએ જોયો. હા, એ પ્રેમ પ્રભુએ જોયો અને એના લોકોને માફ કર્યા. શું આપણે જીવનના પુસ્તકમાંથી આપણું નામ કાઢી શકીએ? ના. પણ મૂસાએ પ્રેમ ના ખાતર એ નામ કાઢી નાખવાની તૈયારી બતાવી અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી, એનો પ્રેમ જોયો અને એના લોકોને એણે માફ કર્યા. આ પ્રેમનો પાયો તો ખ્રિસ્તી ધર્મ ઉપર છે. ખ્રિસ્તી ધર્મનો પાયો જ પ્રેમ પર છે. જો આપણા હૃદયમાં પ્રેમ ના હોય તો બધું વ્યર્થતાની વ્યર્થતા છે. રૂપેરી દોરી ભાગી જશે ને સોનેરી પ્યાલો તૂટી જશે. પ્રભુનું વચન આપે છે બધું જ નાશ થશે જો પ્રેમ નહીં હોય તો. આપણે આપણા જીવનથી એવું જીવન જીવવું જોઈએ માતા તરીકે કે આપણું બાળક એમાંથી શીખે. હંમેશા હંમેશા કૌટુંબિક પ્રાર્થના, નિરંતર પ્રાર્થના, બાઇબલ વાંચન અને પ્રભુની બીક અને પ્રભુની હાજરી. હું ગમે તેટલું શિક્ષણ મેળવું પણ વ્યર્થતાની વ્યર્થતા છે. મારી કોઈ એવી લાયકાત નથી, એટલે મારું વ્યક્તિત્વ નથી કે હું જાહેરમાં આવીને બોલી શકું. હું જ્યારે માસ્ટર કરતી હતી ત્યારે મારે આગળ આવીને પરીક્ષા આપવાની, તો મને મહિનાઓ સુધી ટેન્શન થઈ ગયું કે હું શું કરીશ, હું આગળ આવીને કેવી રીતે બોલીશ. મારાથી રહેવાય નહીં. તો મારી ફ્રેન્ડે એવું કહ્યું કે તું ચિંતા ના કરીશ, હું તારા માટે એક રસ્તો કાઢીશ, તું તારું ઊભી થઈ જઈને હું સંભાળીશ. અને એ દિવસ જ્યારે આવ્યો ત્યારે હું આગળ ગઈ તો હું કશું બોલી ના શકી. હું ખાલી આમ, એટલે મારા સરે એવું પૂછ્યું, તમને ખબર પડે છે કે આ શું બોલે છે? તો મારી ફ્રેન્ડ એકલી એવું બોલી કે હા, મને ખબર છે કે એ શું બોલે છે. બોલવા માટે હું અસમર્થ હતી, પણ પ્રભુએ અત્યારે મને બોલાવ્યું છે. હું આગળ આવીને બોલી શકું એવી મારી કોઈ લાયકાત નથી. મૂસાને પ્રભુ આશીર્વાદ આપે છે, મને આશીર્વાદ આપે છે. એવી રીતે માતા તરીકે આપણને ગમે ત્યાં પ્રભુ આશીર્વાદ આપે. પ્રભુની હાજરી અને પ્રભુની બીકની ખૂબ જરૂર છે. અત્યારે મને એક સત્ય ઘટના કહેવાની ઈચ્છા થાય એ પહેલાં કોરંથીનો પહેલો પત્ર એનો 13મો અધ્યાય એની પહેલી કલમ અને 4-8 કલમ જરા વાંચે. પ્રીતિ તો બહુ મોટી વસ્તુ છે ને, આપણું મહત્વનું અંગ છે. માતાની બાળક પ્રત્યેની પ્રીતિ એટલી ઉમદા હોવી જોઈએ કે માતાના જીવન થકી બાળક એનામાંથી પ્રેરણા લે. હંમેશા બાળકો મોટાની કોપી જ કરતા હોય જ્યારે નાના હોય ત્યારે. એટલે આપણે આપણા હૃદયમાં એવા બીજ વાવવા જોઈએ કે આપણા બાળકની આગળ અમુક વસ્તુ પણ આપણાથી ના બોલે કે ફલાણી વ્યક્તિ મને નથી ગમતી, ફલાણા વ્યક્તિનું આવું નથી ગમતું. એક કુટુંબ હતું, કદી દેવળમાં જાય નહીં. એક દિવસ એ દેવળમાં ગયો તો કહે છે કે એના મા બાપ તો દેવળમાંથી બહાર નીકળે, એટલે કે હું તો દેવળમાં બેઠો બેઠો થાકી ગયો અને મને તો દેવળમાં બેઠો ને આવું થયું ને તેવું થયું. પછી બીજે દિવસે જ્યારે બાળક ક્લાસમાં ગયો તો ટીચરે પ્રશ્ન પૂછ્યો કે કાલે તમે શું કર્યું? તે બાળકે કહ્યું હું તો ચર્ચમાં ગયો હતો. તો કે ચર્ચમાં જઈને ત્યાં શું કર્યું? તો કે એક તો પહેલી વસ્તુ 30 પૈસામાં એર કન્ડિશનમાં બેઠો. કારણ કે એણે કહ્યું કે અમારી બાજુ તો જે લોકો ફરતા હતા ને કોઈ જોતું નહોતું, એટલે મેં તો 30 પૈસા નાખ્યા. કોઈ ફરતું હોય તો મોટી નોટ નાખવાની, નાના કોઈ જુએ નહીં તો આપણે 30 પૈસા નાખવાના. એ બાળકે આવું કહ્યું. એટલે મા બાપની હંમેશા કોપી બાળકો કરતા હોય છે. બાળકો હંમેશા મા બાપના રસ્તે ચાલતા હોય. અને સ્પેશિયલી માતાને તો પ્રભુ યહોવાએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફરજ જ આપી છે કે તમે આ કરો. પ્રભુએ આપણને એવું ફરમાન જ કર્યું, તમે આ વચનો મુજબ ને આ રસ્તે ચાલો, તમે પ્રભુને ઓળખો ને પ્રભુને પામો. પ્રભુના જીવનની સત્યતા સમજવા માટે આપણે બાઇબલ વાંચવું પડે, પ્રાર્થના કરવી પડે અને પ્રભુને વિનંતીઓ કરવી પડે. અને આપણે યોખેબેદની માતી કેટલું સરસ, યોખેબેદ માતાનું જોઈને કેટલું સરસ ઉદાહરણ લઈ શકે. માતા કે પિતા બંનેમાંથી જે પણ વ્યક્તિ પ્રભુમય હોય, બે હોય તો વધારે સારું, પણ જો બેમાંથી એક વ્યક્તિ પણ પ્રભુમય હોય તો આપણે એના રસ્તે ચાલી શકીએ છીએ. અત્યારે એ એક સત્ય વાત રજૂ કરું છું કે એક દીકરીને એની એક મારી દીકરી માટે મારે નિયમિત સ્પોર્ટ્સ ક્લબમાં જવું પડે છે. અઠવાડિયામાં હું 3-4 દિવસ સ્પોર્ટ્સ ક્લબમાં જઉં છું. જ્યારે મારી દીકરી અંદર સ્પોર્ટ્સ શીખવા કે રમવા માટે જાય ત્યારે હું માતા તરીકે બહાર બેસી રહું છું. ઘણા બધા પેરેન્ટ્સો આવે છે, માતા હોય, પિતા હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય. તો હું બહાર બેઠી હતી તો મેં એકવાર એક દ્રશ્ય જોયું કે એક દ્રશ્ય જોયું તો એક માતા પોતાના આંસુ લૂછી રહી હતી. એટલે મને થયું કે કોઈ બાળક પડી ગયો હશે, ત્યાં તો બીજી માસા પણ આંસુ લૂછવા લાગી અને એક પુરુષ હતો તે બહુ ગદગદ થઈ ગયો. એટલે હું એ દ્રશ્ય કેવું હશે એનો વિચાર કરી અને હું જોવા માટે ગઈ. તો મેં જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈને મને પણ બહુ જ દુઃખ થયું કે બે ટીચરો હતા, એ નાના 3 વર્ષના દીકરાને જ્યારે શીખવાડી રહ્યા હતા ત્યારે એ માતાના દીકરાને સમજ પડતી નથી. એ માતા જમીન પર ઊંઘી ગઈ, જમીન પર ઊંઘી ગઈ અને એ દીકરાને બતાવવા માટે ગુલાટો ખાતી હતી. એક જુવાન માતા પોતાના દીકરા માટે જમીન પર ઊંઘીને ગુલાટો ખાતી હતી, કારણ કે એ દીકરો મંદબુદ્ધિનો હતો. આ દ્રશ્ય મારા માટે બહુ દુઃખદાયક હતું. પ્રભુ ઈસુનો પ્રેમ એથી વિશેષ મહાન છે. યહોવા બાપનો પ્રેમ એથી વિશેષ મહાન. યહોવા બાપે પોતાનો દીકરા આપી અને આપણને એ સાબિત કર્યો છે. એ પ્રેમ આપણા હૃદયમાં કેળવવાની બહુ જરૂર છે. ઘણા બાળકો પોતાના મા બાપને જોઈ પણ નથી શકતા. જ્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે માતાઓ તરીકે આપણા બાળકો પાસે છે, ત્યારે આપણે એ બાળકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પાયાનું સિંચન કરીએ. પ્રાર્થના, બાઇબલ વાંચન અને પ્રેમ, આના સિદ્ધાંતો આપણે શીખવાડવા બહુ જરૂર છે. 10 આજ્ઞા નહીં, આખું બાઇબલ આપણે શીખવાડવાની જરૂર છે. જો આપણે આ વચનો મુજબ ના પ્રાર્થના મુજબ ચાલીશું તો આપણી દીકરીઓ હિલ્દા અને દરખાસ્ત જેવી અને આપણા દીકરાઓ દાનિયલ અને સમુએલ જેવા થશે. ત્યારે પ્રભુનું વચન પૂર્ણ થશે કે તમારા દીકરા અને દીકરીઓ પ્રભુત કરશે. પ્રભુનું એ વચન પૂર્ણ થશે ત્યારે આપણું હૃદય પ્રભુના એ વચન માટે પુષ્કળ આભાર માનશે. પ્રભુનું કાર્ય ખરેખર મહાન છે અને હું પ્રભુના આ વચનો માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને આ પૂરું કરું એ પહેલાં એક જ વાત કહેવા માગું છું કે માતા તરીકે આજથી જ, માતૃદિનના પવિત્ર દિવસથી જ આપણે આપણા જીવનમાં આ ઉતારીએ તો ચોક્કસ આપણે સફળ થઈશું. ત્યારે આપણું હૃદય જરૂરથી આ ગીત ગયું છે, અરે હજારો જીભોથી સ્તુતિ હું ખ્રિસ્તી ગાઉં, કૃપા અને મહિમા સદા હું તેની દેખાડું. પ્રભુના નામને ધન્યવાદો અને પ્રભુનો પુષ્કળ આભાર.